તારીખ 16/6/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 948 અને 949 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 563.
દુર્લભ છે અન્ય દર્શન જ્ઞાન ચારિત્ર દુર્લભ છે. બાર ભાવનાનો પણ વિષય છે. બાર ભાવનામાં બુદ્ધિ દુર્લભ ભાવના કહે છે. બોધ મળવો આત્માને પોતાના જ સ્વરૂપનો બોધ થવો એ દુર્લભ છે. શા માટે દુર્લભ છે એનું પણ જ્ઞાનનું એ બહુ ચોખ્ખું નિદાન કર્યું છે. જીવને પરલક્ષ છે તેથી તેને તે દુર્લભ છે. પરલક્ષ છે માટે દુર્લભ છે. પૂર્વ પુણ્યના યુગે વાત સાંભળવા મળે છે. સૌક્ષમ છે એટલે બુદ્ધિ ગોચર પણ થાય છે. સમજણ કહેનારના અભિપ્રાયને પકડે એવી ક્ષમતાવાળી હોય, શક્તિવાળી હોય તો પણ પ્રયોજન સાધવું એક બીજી વાત છે. અહીં સુધી પહોંચાય છે એમાં કોઈ પ્રયોજનને સાધે છે અને કોઈ પ્રયોજનને નથી સાધતા. જે પ્રયોજનને નથી સાધતા એનું પણ ચોક્કસ કારણ છે અને જે પ્રયોજનને સાધે છે એનું પણ ચોક્કસ કારણ છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ તો વસ્તુનો વિષય એકદમ સ્પષ્ટ છે કે જે જીવ અનાદિથી પરલક્ષમાં પડ્યો છે, જેને પરલક્ષ બંધાઈ ગયું છે એને આ વાત સમજવા મળે છતાં લક્ષ બદલાતું ન હોય તો એને ધર્મની પ્રાપ્તિ દુર્લભ ગણી છે. અને લક્ષ બદલે તો એને ધર્મની પ્રાપ્તિ સુલભ ગણી. પ્રાપ્તિ દુર્લભ પણ છે અને પ્રાપ્તિ સુલભ પણ છે. એવી દીક્ષા કરે છે કે ધર્મ સ્વભાવથી સરળથી પ્રાપ્ત થવો સુલભ છે, પણ કોઈક જ જીવ પ્રાપ્ત કરે છે તેથી એને દુર્લભ કહીએ છીએ. અથવા ધર્મની રીત સરળ અને સુલભ હોવા છતાં પ્રાપ્તિ દુર્લભ છે એવી એવી શૈલી લીધી છે. ધર્મની કાર્ય પદ્ધતિ સરળ અને સુગમ હોવા છતાં પ્રાપ્તિ દુર્લભ છે એમ કે જે સરળ અને સુગમ હોય એ તો સુલભતાથી પ્રાપ્તિ થવી જોઈએ, એની દુર્લભતા કેમ હોઈ શકે? કે એની દુર્લભતાનું કારણ છે આ છે કે પરનું લક્ષ્ય કર્યું છે. અહીંયા આપણે એ વિષય ચાલે છે 948માં પેરેગ્રાફની નીચેથી 5 મિનિટે, ચોથી 5મી. પરનું લક્ષ્ય કર્યું છે માટે આત્માની વાત દુર્લભ થઈ પડી છે. આગળ એ કહ્યું કે જગતના પદાર્થોની પ્રાપ્તિ અનેક વાર થઈ હોવાથી રાજપદ, શેઠાય, દેવપદ એ અનંત વાર મળ્યા હોવાથી એ તો સુલભ છે. કેમ કે જીવ એવા ખુદને પ્રાપ્ત થાય એવા પુણ્ય પરિણામ સુપરિણામ અનંતવાર કરી ચૂક્યો છે, કરે છે, એમાં કોઈ નવીન નથી. અને એથી કાંઈ એનું દુઃખ અને પરિભ્રમણ જન્મ મરણ વચ્યા પણ નથી. એક સમ્યક દર્શનનાં ચારિત્ર દુર્લભ છે, તે એક જ પ્રશંસનીય છે, એટલે કે મહિમા કરવા યોગ્ય છે. અને એના જેટલો મહિમા જગતના કોઈ પણ પુણ્ય પદમાં નથી, કોઈ પણ પદવીમાં નથી. હવે આ વાત દુર્લભ છે, પેલું સુલભ છે એની સામે અપેક્ષા થાય છે કે આ વાત દુર્લભ છે. કેમ કે પરનું લક્ષ કર્યું છે, અનાદિથી પરલક્ષ કરતો આવ્યો છે, એ પદ્ધતિ એણે ચાલુ રાખી છે, અને તેથી એને આ વાત મળવા છતાં, સત્શાસ્ત્રોનું અધ્યયન થવા છતાં, તે સત્શાસ્ત્રનો વિષય બુદ્ધિબંધ થવા છતાં પરલક્ષ મટે નહીં ત્યાં સુધી એ વાત સ્પર્શે નહીં. આ વાત અંદરમાં ઉતરવી જોઈએ, અંતરને સ્પર્શવી જોઈએ, અંતર ભેદાવવું જોઈએ. એ ત્યારે જ બની શકે કે જ્યારે પરલક્ષ મટે ત્યારે, અથવા સ્વલક્ષ થાય ત્યારે. આટલો વિષય સ્પષ્ટ છે. હવે પરલક્ષ થયું, રહ્યું અને ન મીટ્યું એનું કારણ શું? શુદ્ધાત્માની વાત સમજાવવા છતાં એનું લક્ષ ન થવાનું કારણ શું? આ પણ વિચારવા જોઈએ કે અનાદિથી જીવને, આત્માને છોડીને અન્ય પદમાં સુખાભાસ છે. સુખાભાસ છે એ જ્ઞાની કહે છે કે એને આભાસ છે, સુખ નથી થતા. સુખનો જે નિશ્ચય છે, નિર્ણય છે, એ અનાદિનો જે નિર્ણય છે એ સમજવા છતાં નિર્ણય બદલાતો નથી, અને તેથી તેની મહિમા પણ મટતી નથી. પોતાથી આત્મ સ્વરૂપથી અધિક બીજાને અધિકાય મોટાય મહિમા આપે છે, એ પ્રકારે એને ચાલુ રાખ્યું છે. એટલે એનું જે લક્ષ છે એ બદલાતું નથી. આત્મ સ્વરૂપને છોડીને એણે કાં તો જ્ઞાનના ક્ષયોક્ષમને એણે અધિકાય આપી છે, જે અલ્પ વિકસિત જ્ઞાન કહીએ, અને કાં તો એણે પુણ્યના પરિણામને અધિકાય આપી છે, પુણ્યના રાગને અધિકાય આપી છે, અને પછી એના ફળમાં, પુણ્યના ફળમાં તો અધિકાય આવ્યા વિના રહેશે નહીં. એ જે એનો મૂલ્યાંકન કરવાનો પ્રકાર છે, સમજીને એનું યથાર્થપણે મૂલ્યાંકન થાય તો આત્માની તોલે, આત્માને છોડીને જગતના કોઈ પણ દ્રવ્ય ભાવ આવી શકે એ પરિસ્થિતિ નથી. આત્મા પોતાનું સ્વરૂપ એક એવું સાક્ષાત સિદ્ધપદ અંદરમાં બિરાજમાન છે, મૂર્તિ જ છે આખે આખે, અરૂપિત આત્મપ્રદેશોનું, ચૈતન્ય ચોર્સનું છે. ગુરુદેવ એમ કહેતા, એ જેમ બરફની પાટ હોય શીતળ શીતળ શીતળ, એમાં ચૈતન્યની પાટ છે અંદરમાં, એમાં અનંત 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 બેહદ સુખ ભર્યું છે. જે સુખને સુખના સાગરની ઉપમા ઓછી પડે છે, એ સુખ જે હયાત છે, મોજુદ છે, હયાતી ધરાવે છે, અસ્તિત્વ ધરાવે છે, એ સુખ એને દેખાય નહીં, જણાય નહીં, ભાસે નહીં, હયાત છે એમ ભાસે નહીં, ત્યાં સુધી એને એ સુખ પ્રત્યે જવાનું લક્ષ કેમ થાય? જો એ ભાષે તો એને જે પૌગોલિક સુખ રાગમાં સુખ ભાષ્યું છે, પુણ્ય ને પુણ્યના ફળમાં જે સુખ ભાષ્યું છે, એની ભ્રમણા ભાંગી જાય. તેથી જ્ઞાનીઓએ એક વાત પ્રસિદ્ધ કરી કે જેને પુણ્ય ને પુણ્યના ફળની મહિમા છે, એણે ચોક્કસપણે ખચિતપણે આત્મા જાણ્યો નથી એ વાત નક્કી છે. જેણે આત્મા જાણ્યો, એણે આત્મામાં રહેલા સુખને જાણ્યું, એ આત્માને છોડીને રાગ ને રાગના ફળને અધિકાર આપે એ વાત બની શકવાયું. એટલે એ વિષય એ રીતે સ્પષ્ટ છે કે લક્ષ નહીં બદલવાનું કારણ એને સમજવાના કાળમાં સમજણની અંદર જે કાંઈ યથાર્થતા આવી જોઈએ એ આવી નથી. ઉપર તબકે યથાર્થ દેખાય કે શાસ્ત્ર અથવા જ્ઞાની જે કહેવા ધારે છે એમ એના અભિપ્રાય સુધી પકડી શકે છે. શબ્દાર્થ ને ભાવાર્થ ને નયાર્થ બધા પકડે છે. એ દ્રષ્ટિએ સમજણ, એ દૃષ્ટિકોણથી સમજણ બરાબર લાગે તો પણ મૂલ્ય અંદરમાં ન બદલાય અને લક્ષ ન ફરે તો પરિણામની દિશા ન બદલાય, પરિણામની ચાલ ન બદલાય, પરિણામની જાત ન બદલાય. ત્યાં સુધી બધું તેનું તે છે, કાંઈ ફેર નથી. એટલે શ્રીમદજીએ આત્મસિદ્ધિમાં બહુ મહત્વની વાત કરી કે લક્ષ થવાને તેનો કયા શાસ્ત્ર સુખદાય. શાસ્ત્રો તો એટલા માટે કયા કે કોઈ પણ રીતે જીવનું લક્ષ ફરી જાય. એમ ન કહ્યું કે શાસ્ત્ર એટલા માટે કયા કે એને સમજાઈ જાય. સમજાણું તો છે એને, નથી સમજાણું એવું કાંઈ નથી. સમજાણું છે એમની બીજાને સમજાવી શકાય ત્યાં સુધી સમજાણું છે, પણ એ પણ એના પોતાને માટે કામમાં આવ્યું નથી અથવા ત્યાં પહોંચવા છતાં એને પ્રયોજનને સાજો નથી. પરનું લક્ષ કર્યું છે માટે આત્માની વાત દુર્લભ થઈ પડી છે. આત્માની વાત તો મળે છે, સંયોગ થાય છે તેના સત્પુરુષનો, જ્ઞાનીનો, ગુરુનો, તીર્થંકર પર્યંતનો સમાગમ થાય છે, છતાં વાત ધ્યાન ઉપર લેવાતી નથી. માણસ નથી કહેતા તમે અમારું કામ આ એક તમે કરતા નથી, અમે તમને ઘણી વાર કહીએ છીએ પણ તમે સાંભળો છો, હા પાડો છો, પણ અમારી વાત ઉપર ધ્યાન દેતા નથી, અમારી વાત ધ્યાનમાં લેતા નથી એમ કે છે. એ ધ્યાન તો કે લક્ષ કહેવાય. ચારિત્રની મુખ્યતાથી એને ધ્યાન કહેવાય, જ્ઞાનની મુખ્યતાથી એને લક્ષ કહેવાય, શ્રદ્ધાથી મુખ્ય શ્રદ્ધાની મુખ્યતાથી એને એ વિષયની અત્યંત રૂચિ કહેવાય. એમ ત્રણ પ્રકારે એનું વિવરણ છે. એમાં જ્ઞાનની પ્રધાનતા છે એમ કે જ્ઞાનમાં યથાર્થપણે મૂલ્યાંકન થાય તો અંદરથી રૂચિનો સ્રોત ઉમટી પડે, એક ધોધ ઊભો થાય, ધોધમાર રૂચિ ઊભી થાય, અને તો એના ધ્યાનમાંથી ખસે નહીં, લક્ષમાંથી ખસે નહીં. એને બીજી બાજુથી એમ કહેવાય કે એના ધ્યાનમાંથી થશે. દુનિયામાં એનો બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત છે. કેટલાક માણસો પૈસા કમાવા પાછળ એટલા ગાંડા થાય છે, તીવ્ર લક્ષ્યથી એની પ્રવૃત્તિમાં હોય છે કે એક જ એને લક્ષ્ય એવી રીતે પરિણામને પકડી રાખે છે કે મોજ શોખ ભૂલી જાય છે, આનંદ પ્રમોદ ભૂલી જાય છે, બધું ભૂલી જાય છે, સાચું ખોટું ભૂલી જાય છે, ન્યાય અન્યાય ભૂલી જાય છે, સગા સંબંધી ભૂલી જાય છે, બધું ભૂલી જાય છે. બને છે એક એક જ વાત, આપણને પૈસાથી આર્થિક લાભ થવો જોઈએ અને જરા પણ નુકસાન ન થવું. આવા તીવ્ર લક્ષ વાળા જોઈએ છે તો એને શું જોવામાં આવે છે કે કોઈ પણ કાર્ય કરતા એનું લક્ષ ફરતું નથી, એટલે કે એનું ધ્યાન બદલાતું નથી, ધ્યાનમાંથી એ વિષય ખસતો નથી. એમ જેને શુદ્ધાત્માનું ભાવ ભાષણ થયું છે, જેટલું જેવડું સુખ છે, જેવું જેટલું સુખ છે તેવું તેટલું સુખ જેના જ્ઞાનમાં પ્રતિભાસ્યું, એને લક્ષ્ય બદલાય નહીં અથવા એના ધ્યાનમાંથી એનું ધ્યેય ખસે નહીં. અહીંયા ધ્યેય આશ્રય સ્થાને છે, એ ખસે નહીં. એવું લક્ષ્ય થયું નથી તેથી એને ધર્મ પ્રાપ્તિ દુર્લભ છે એમ કહ્યું છે. જો લક્ષ્ય થાય તો ધર્મ પ્રાપ્તિ સહજ અને સરળ અને સુલભ છે. તિર્યંચને થાય છે પછી ક્યાં સવાલ છે, એને નથી કોઈ શાસ્ત્ર સમજાવનાર, નથી એ પ્રશ્ન પૂછીને ચર્ચા કરી શકે પરિસ્થિતિ. પણ અંદરમાં જે રાગ અને જ્ઞાન એ બે વચ્ચેનું ભેદ જ્ઞાન કરે છે. રાગ કષાય સ્વભાવી અને જ્ઞાન કષાય રહિત અકષાય સ્વભાવી, એવા જે બે ભાવ છે એમાં કષાય રહિત ભાવમાં સુખ જોવે છે અને કષાય સહિતના ભાવમાં દુઃખ જોવે છે. દુઃખ જોવે છે એમની દુઃખ વેદે છે એટલે ત્યાંથી ખસે છે. જેમ અગ્નિ ઉપર અજાણે પણ હાથ અડે તો ખસી ખેસવી લે, ત્યાં પછી વિચાર ન કરે કે અત્યારે લઉં કે પછી લઉં એ બેમાંથી કયું વધારે સારું છે, એટલો વિચાર કરે
નહીં.
એવું જ્યાં દુઃખનું લાગણું થાય, દુઃખનો અનુભવ થાય, દુઃખનું વેદવું થાય ત્યાંથી ખસવું સહજ છે. એટલે સમજણની ભૂમિકામાં એ વાત લીધી કે તારા ભાવનો પરિચય કરીને અનુભવમાં આવી રહેલા જે ભાવો